मन वचन कर्म करी सी, इतले त्रणे प्रकारे एकाग्र थईने त्रणे ने एक करीने महाराज ने सेवा ना, एक अग्रह एक ने आगर करीने करीने पछे मां बीजू ना भळू, बीजू भळे तो द्वैत थई जाय छे। અને એક જ ને અગ્રમાં રાખી આગળ રાખી સ્થિર થઈએ તેનું નામ અદ્વૈત કહેવાય છે। જ્યારે આપણી વૃત્તિઓ એકાકાર બને બધી જ, જેમ રસોઈમાં રસોઈ કરીએ તો દાળ શાક ની અંદર બધા જ મસાલા એકરસ થવા જોઈએ, તો જ એનો સ્વાદ આવે। પણ જો એ મસાલા અલગ અલગ ઠેકાણે જુદા જુદા પડી જાય તો એ રસોઈ રસોઈ જ ન કહેવાય, એમાં સ્વાદ આવી જ ના શકે। બધું જ સમરસ બને, એક રસ બની જાય રસોઈમાં, પછી એનો સ્વાદ ખૂબ સરસ। એમ મન વચન અને કર્મ ત્રણે એક રૂપ બને, એક રસ થાય ભગવદ ભક્તિમાં ઉપાસના, ત્યારે જ ભગવદ ભક્તિનો સાચો સ્વાદ, એનો વાસ્તવિક સ્વાદ પ્રાપ્ત થઈ શકે। કર્મ ક્યાંક કરતા હોઈએ, મન ક્યાંક ફરતું હોય અને મોઢેથી ક્યાંક બોલતા હોય, બધું ત્રણેય દિશામાં જુદું જુદું જાય તો એમાં એક ગતિ ક્યાંથી આવે, કોઈ લક્ષ્ય સુધી ક્યાંથી પહોંચાય? એટલે બાલકદાસ શીખે છે કે ગુરુ મહારાજ નું સેવન કરવાનું, આવા સમર્થ સદગુરુ આપણને પ્રાપ્ત થયા છે, એમના દર્શન કરવાના છે, અને એ આ નડિયાદ ધામમાં બિરાજી। ચાલો આપણે સૌ મહારાજના દર્શન કરવા જઈએ। પણ દર્શન કરવા જઈએ ત્યારે બસ દર્શન કરવા જ જઉં છું, ઘેરથી નીકળીએ એટલે કે આ તો ચાલીને જવાનું છે, પગરખા વગર જવાનું છે, નામ સ્મરણ કરતા જપ કરતા કરતા જવાનું છે, મનમાં અને જીભથી નામ સ્મરણ કરીએ અને ચાલીએ, ક્યાં જવાનું? ચાલવાની ક્રિયા કર્મ થઈ રહ્યું છે, મંત્ર જપ બોલવાની ક્રિયા થઈ રહી છે, અને જવાનું લક્ષ્ય મનમાં છે, મારે મંદિરમાં, મારે મહારાજની પાસે પહોંચવાનું, મારે દર્શન કરવાના। તો આમ મન વચન અને કર્મ ત્રણેય વૃત્તિઓ એક પરોવાઈ જાય અને એ રીતે આગળ વધાય ત્યારે જય મહારાજના દર્શન। ચાલો દર્શન જોઈએ ગુરુદેવના। તો આમ દર્શન કરવા જવાની રીત પણ બતાવી દીધી, જેમ તીર્થયાત્રા કરવા નીકળીએ, જેમ દંડવતી યાત્રા કરતો હોય, રસ્તો પોતાના શરીરથી દંડવત કરતા કરતા માપીને દર્શન કરવા જાય પહોંચે ત્યારે મન વચન અને કર્મ। યાત્રા કરવા કોઈ વાહનમાં બેસીએ, ગતિ તો થઈ રહી છે શરીરથી, પણ વાતો બીજી કરીએ છીએ, વિચારો બીજા ચાલે, તો એ ત્રણ એક નથી। અને જ્યાં ત્રણ એક ન થાય ત્યાં યાત્રાની અંદર એટલો રસ આનંદ પણ ન આવે અને એટલું એની ફલશ્રુતિ પણ એટલી પ્રાપ્ત ન થાય। એટલે બાલકદાસજી કહે છે કે દર્શન કરવા જઈએ ત્યારે મનથી તનથી અને વચનથી ત્રણેય એક જ સરખા મહારાજમાં જ પરોવાયેલા હોય ત્યારે એ યાત્રા આપણી વાસ્તવિકતાનું સ્વરૂપ પકડે. જૈન આવ્યા એટલું જ નહીં, જૈન આવ્યા એટલે મહારાજ મંદિરના પથ્થર ઘસીને આવ્યા. પથ્થર ઘસીને એટલા માટે કે જૂના મંદિરના પથ્થર હતા ને, વર્ષો જૂના, આટલા બધા મેળામાં બસે મેળા ભરાય, કેટલું માણસ આવવાનું, લાખો માણસ, તેની ધારો બધી ઘસાઈ ગઈ. આપણે નજરે જોયું એટલે એમ થાય કે પથ્થર ઘસવા ગયા. એની અંદર તન મન ન હોય તો એ કાર્ય કાર્ય નથી બનતું, માત્ર ક્રિયા જ બનેલી રહે છે. માત્ર એની અંદર ઔપચારિકતા જ બને. ભાઈ દર ગુરુવાર હોય છે, જૈન આવી ગયા, જઈ આવ્યા, એમ નહીં. એ દ્રષ્ટિ કોઈના તરફ ન જવી જોઈએ. બીજો કોઈ વિચાર મનમાં આવવો જ ન જોઈએ. અને તે વખતે ચાલતા કે ત્યાં જતા બીજી કોઈ ક્રિયા પણ ન થવી જોઈએ. મન મહારાજને સોંપી દેવાનું, ક્રિયા શરીર પણ મહારાજને સોંપી દેવાનું, અને બસ મહારાજના થઈને ચાલતા હઈએ, મહારાજને લઈને ચાલતા હઈએ, ત્યારે ચાલો દર્શન. આમ મહારાષ્ટ્રની સમીપમાં પહોંચવાનું હોય ત્યાં કઈ ભટકતા મને કાજ ના સરે, ગમે ત્યાં રખડતું મન હોય તો નથી કાર્યની સિદ્ધિ ન થાય. એટલા માટે બાલકદાસજી કહે છે કે મન વચન કર્મ કરી સેવીએ, ત્રણેય પ્રકારે સેવી. કાલે પરમ દિવસે વાત કરી હતી, એકાગ્ર થાવ, પૂજા કરીએ છીએ તે વખતે મન પણ ત્યાં હોવું જોઈએ, શરીર પણ ત્યાં, અને ક્રિયા પણ ત્યાં થઈ. મનથી અને જીભથી બોલાતું હોય મંત્ર જપ સ્તુતિ, હાથથી અને આંખ વડે ક્રિયા થયા કરતી હોય, આમ બધું જ એમ આપણું બધું જ તન મન ધન બધું એમાં સંલગ્ન થઈ જાય. બધું રસોઈ બનાવવી હોય તો બધી જ વસ્તુઓ ત્યાં આગળ ભેગી કરવી પડે એક સાથે, પછી એમાંથી ધીરે 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 ઉપયોગ થાય. કોઈક વસ્તુ હોય ને કોઈક ન હોય, કોઈક ઉભા થઈને લેવા જવાનું હોય, ઘરમાં થઈ રહી હોય તો પાડોશીને ત્યાં જવું પડે, એટલા હમણાં તાત્કાલિક આટલું આપો ને, પણ આ બાજુ પેલું બળી જાય, કઈ એમાં ભઠ્યો આવે. બધું જ સાધન જે કહીએ બધું પેલું એકત્રિત કરીને પછી એમાં પરો સંલગ્ન કરવા. કટે કોટી જન્મ ના પા, બસ આ રીતે તન્મનથી ક્રિયાથી એક થઈને મહારાજને ભજીએ, એમના દર્શન કરીને એમને સેવીએ, મન કર્મ વચન કરી સેવીએ, એ રીતે સેવતા શું થાય, બધું જ એમાં પરોવાઈ ગયું. જે હતું તે બધું જ એમાં મૂકી દીધું, ઠાલવી દીધું, મહારાજ જાણે. તો આવી રીતે ભજવાથી કટે કોટી જન્મના કરોડો જન્મના પાપ ને તાપ બધું જ બળીને ખાક થઈ જાય. કેમ? મહારાષ્ટ્રીને સાનિધ્યમાં ગયા, મારા તો તપની મૂર્તિ છે, અને જ્યાં તપનો તાપ હોય ત્યાં અપરાધો ઉભા રહી શકે ખરા. દર્શન થતાની સાથે એ બધી જ વૃત્તિઓ બળીને ખાક, મન શાંત થઈ જાય, ચિત્ત શાંત થાય, મન પવિત્ર થઈ જાય, શરીર સ્થિર, અને એ રીતે વિકૃતિઓ બધી જ શાંત થઈ જાય, નાશ થઈ જાય, વૃત્તિઓ પણ સ્થિર થઈ જાય, ત્યારે એમ કહેવાય કટે કોટી જન્મ. આ મનની અંદર જેટલા જેટલા વિચારો જન્મે છે એટલા એટલા વૈચારિક જન્મ આપણા પોતાના થાય છે, અને એ વિચારોની અંદર ક્યારેક આપણી કેવી વૃત્તિ હોય, ક્યારેક કેવી વૃત્તિ હોય, ત્યારે વિચારોથી જન્મીએ છીએ ને મરીએ છીએ, જન્મીએ છીએ ને મરીએ છીએ. તો વિચારોના જન્મ મરણ કપાઈ જાય, કરોડો વિચાર આવે છે એક જીવનની અંદર. મનને તપાસવું જોઈએ, ક્યારેય પણ વિચાર વગર મન ખાલી રહે છે ખરું? સારો કે ખોટો, કોઈ ને કોઈ વિચાર એક પછી બીજો, બીજા પછી ત્રીજો. પેલા એક એન્જિનમાં પાછળ 65-70 પેલા ડબ્બા વેગન ના લાગેલા હોય, એમ એકની પાછળ બીજું, બીજા પાછળ ત્રીજું ઢસડાઈ જાય, ખેંચાય. મન ક્યારે ખાલી બેસી રહેતું નથી, એમાં વિચારોની શૃંખલા એક ધારી. પેલી કીડીઓ ચાલતી હોય ને, એક નાના સરખા દરમાંથી નીકળે, પણ કીડીઓ ચાલે એટલે ક્રમબદ્ધ ચાલ્યા જ કરતી હોય, એની ધાર તૂટે જ નહીં, વાંકી તૂટી ક્યાં જ્યાં જતી હોય ત્યાં આગળ, આમ રેલો પાણીનો જતો એવું. એમ આપણા મગજમાંથી વિચારોની ધારા કીડિયારાની માફક સતત અટક્યા વગર. આવી તો કેટલી કેટલી કીડીઓ કઈ વિચારોની, કોટી કરોડો. તો કે છે કે કટે કોટી જન્મના, એ જે વૈચારિક વિકૃતિઓ જન્મ જન્મ મરણની, એ બધી જ નાશ પામે. કોઈ પણ પવિત્ર સિદ્ધ મહાપુરુષના સાનિધ્યમાં જઈને બેસીએ એટલે મન એક વાર તો ડાયું થઈ જાય, બેઠા છે આવું ના મનના વિચારો પલટાઈ જાય, મનની વૃત્તિ પણ પલટાઈ જાય, અને બેઠા આવીએ તો એને એ વૃત્તિઓ પલટાયા પછી શાંતિનો એટલો આનંદનો અનુભવ થાય. કટે કોટી જન્મ, આ વૈચારિક જન્મતા કરોડો પાપો બધા સાધુ ભલે અહીંયા અર્થ કરે બીજો, ગમે તે અર્થ કર્યો હોય બીજો, પણ આપણે આ જન્મના કોટી કોટી વિચારો જન્મમાં મરવાની એની વાત કરો. બીજી લક્ષ્યો રાશિ તો જયારે જોવાની છે કે દેખાશે, સમજાશે, તો જુદી વાત છે, પણ અત્યારે આપણા વિચારોની વાત તો સમજો કે આપણા વિચારો કરોડો જન્મે છે કીડિયારાની વાતો, એનો કોઈ અંત નહીં, એ તંત નહીં, એ તંત નો અંત નહીં. તો એ ગુરુ મહારાજના સાનિધ્યમાં બાલકદાસ કહે છે, આવો દર્શન કરો ગુરુ મહારાજ. ગુરુ મહારાજના દર્શન કરતા એની સાથે આ બધું જ શાંત થઈ જશે, મનોવ્યાપાર પણ શાંત થઈ જશે, શરીરના વ્યવહારનો વ્યાપાર પણ શાંત થઈ જશે, વિકૃતિઓનો વ્યાપાર પણ શાંત. આમ એટલા અહોભાવના શબ્દોમાં કહ્યું બાલકદાસજીએ, કટે કોટી જન્મના, કરોડો કરોડો જન્મના પાપ એટલે અગણિત પાપને દૂર કરવા વાળા મહારાજ છે જે કોઈ એમને શરણે જાય, જે કોઈ શરણે જાશે ભવ દુઃખ કીરા ભય મટી નિર્ભય પદ. ભવ એટલે થવું થવું થવું, અને આ વિચારોનું દુઃખ ઓછું હોય છે, મનના વિચારોનું દુઃખ ઓછું હોય છે. વિચારો થયા જ કરે, ભવ ભવ દુઃખ, વિચારોનું દુઃખ, મન માનસિક દુઃખ. સત્સંગમાં બેસીએ એટલે વિચારોનું દુઃખ એકવાર તો ત્યાં ગાડી અટકી જાય, શાંત થઈ જાય. તો એ વાત કરે છે બાલકદાસ કે ગમે એટલા અપરાધ કર્યા હોય, અગણિત અપરાધો કર્યા હોય, પાપ કર્યા હોય, જન્મ જન્માંતરના પાપ હોય, અપરાધ, એ બધા જ કે દુર્ગતિ આપનારા હોય, એ બધા જ શાંત થઈ જાય. માત્ર એક જ ગુરુ મહારાજના શરણ શરણ માત્ર શરણે ગયા. પણ શરણે કેવી રીતે જવાનું? મન કર્મ વચન. અને એમાં કહ્યું ને, તારા મનનું કઈ ન ચાલે, કાયક વાયક માનસ ભાઈ ત્રણેય એક જ કરે. હવે એક કરવાનું મન વચન અને કર્મથી એક કરવાનું. પછી પેલા નાટકના મંચ ઉપર પાત્ર ભજવતો એક વ્યક્તિ, આગળ તો મહારાજાનું પાત્ર ભજવતું હોય અને પાછળ જઈને એના માલિકને કાલાવાલા કરતો, મારો પગાર વધારે છે, મને નોકરીમાંથી છૂટો નહીં કરો. એટલે હમણાં મંચ ઉપર તો હતું, તલવાર ખેંચીને વાત કરતો, મને કર્મ વચન કરી ત્રણેય એક. ભગવાનની સાથે છળકપટ ના કરશો. જયારે ભગવત ભજન કરવાનું હોય, સત્સંગ કરવાનું હોય, ત્યારે એમાં છળકપટ નહીં. ભલે વ્યવહારમાં બોલવું કઈ, ચાલવું કઈ, કરવું કઈ થાય છે ને, મોબાઈલે બધાને શીખવાડી દીધું, કરવાનું કઈ, બોલવાનું કઈ, ચાલવાનું કઈ. એટલે મોબાઈલના યુગમાંથી બહાર નીકળી જવું પડે. ભલે મોબાઈલ તો આટલે દૂર સુધી સત્સંગ કરાવડાવે છે બધાય, સારું પાસું છે અને એનું ખોટું પાસું છે, નબળું છે. એટલે આ મોબાઈલ કહીએ તો મન કર્મ વચન થી એક થવા દેતો નથી. પણ જો આપણે સત્સંગ થી મોબાઈલ ના આધારે જ એક થઈએ છીએ, તો આમ વસ્તુનો સદુપયોગ એમાંથી જે કઈ સદગુણ હોય તે લઈ લેવાનો, અને દુર્ગુણ છે કાંકરાની માફક કે છોડા ઠરિયા બિયાની માફક કાઢીને ફેંકી દેવાના. જે છોડા બિયા કે ઠરિયા છે એ કચરો જ છે, ભલે ને વસ્તુની સાથે આવ્યું હોય, પણ એને ઉતારી જ દેવું પડે, કાઢી જ નાખવું. એમ કેમ હશે કે આખા ફળને આટલું મોટું તૈયાર થતા સુધી ઉપરના છોડાની જરૂર પડી, અંદરના બીની ગોટલાની જરૂર પડી, અને તૈયાર થયા પછીથી હવે એનો ઉપયોગ કરવો છે તો એ બધાને ઉતારીને ફેંકી દેવું જ પડે તો જ ઉપયોગ. એમ આપણા જીવનની અંદર આપણા પોતામાં પણ આવા જે કચરા હોય, આપણા પોતાના હોય, પણ એ બધાય ગોટલા છાણિયા બિયાની માફક એને ઉતારીને કાઢીને ફેંકી દેવા પડે તો જ એ વસ્તુનો, આ જીવનનો સાચો ઉપયોગ પ્રભુમાં થાય, કે આત્મ મેળવવા માટે, કે ભગવાનને ગુરુ મહારાજ સાહેબ સુધી પહોંચવા માટે. કટે કોટી જન્મ, આ રીતે એક બે પાંચ પચીસ નહીં, કોટી એટલે અગણિત અગણિત જન્મોના જે કઈ પાપ છે, વૈચારિક પાપ છે. આપણે વિચારો ને જન્મ મરણમાં લીધા, પણ વિચારો વૈચારિક જન્મ મરણ જેટલા બધા કઈ જે કઈ પાપ થતા, અપરાધ થતા, ખોટું થતું, એ બધું જ એક ક્ષણ માત્ર ની અંદર અનન્ય ચિત્તથી જે ભગવાનને ભજે છે એનું ભગવાન ઉદ્ધાર કરી દે. ગમે એટલો પાપી હોય તો પણ મહારાજ એના પાપ કટે કોટી જન્મ બધા જ પાપોને બાળીને ખાક કરી. આખા શહેરનો કેટલાય વર્ષોનો જૂનો ભેગો કરેલો કચરો હોય અને દિવાળી ચાપી દીધા પછી કચરો જે ખરો એમ આપણા જીવનનો આટલા બધા વર્ષોનો કચરો હોય અને એ કચરાને મારા તો જ્ઞાન સ્વરૂપ છે, અગ્નિ સ્વરૂપ છે, જ્ઞાન અગ્નિ, અને એ આપણા જીવનનો આટલા બધા વર્ષોનો કચરો એમાં ગુરુ મહારાજ નો જ્ઞાન નો અગ્નિ મુકાઈ જાય તો એ કચરો રે ખરો. કટે કોટી જન્મ ના પાપ સંતરામ શિરોમણી મૂર્તિ. મહારાજ સર્વ શિરોમણી, સર્વશ્રેષ્ઠ છે, સર્વેશ્વર છે. મહારાજ સંતરામ શિરોમણી સર્વ ઈશ્વર ના એ પણ ઈશ્વર સર્વેશ્વર, એમને ભજવાના છે. તમને ભજીશું કેવી રીતે? મન કર્મ વચન. એમાં એ શ્રેષ્ઠ વિભૂતિ આપણને પ્રાપ્ત થઈ, આપણને આપણા આરાધ્ય ઈષ્ટ મળ્યા છે, તો બસ આ જન્મની અંદર આ મનુષ્ય જન્મને સફળ કરવા માટે, જેમ ગઈકાલ કહ્યું હતું ને, જોગી મનુષ્ય દેહ મારે જોગ સાધજો, એકાગ્ર મન આણો. ત્યાં મનની વાત થઈ, પછી અહીંયા મનની જ વાત થઈ. મહારાજશ્રીએ આખા પદસંગ્રહના ભજનોની અંદર મહારાજના સંતોએ ભક્તોએ મહારાજશ્રી સૌએ લગભગ 300 કરતા વધારે વખત મન ઉપર વાત કરી. આખા પદસંગ્રહના ભજનોમાં 300 કરતા પણ વિશેષ વાર મનને ટોક્યું છે. વારે વારે કોને ટોકવું પડે? જે સરખું ના ચાલતું હોય હે ને, સરખું કોણ નથી ચાલતું? મન. તો આખા પ્રસંગમાં 300 કરતા વધારે વખત મહારાજે મનને ટોક્યું છે, બીજા કોઈ નથી ટોક. ઘરમાં ઘણા બધા હોય પણ એકને ટોક્યા કરે કે તમે મને એકલાને કેમ ટોક ટોક કરો છો, આટલા બધા છે. પણ બધામાં ટોકવાનું એટલું તું જ એક પાત્ર છે, બીજું નહીં. તો મન માટે મહારાજે ખૂબ કહ્યું છે, ખૂબ કહ્યું છે. અને આખરે જેવો આપણે મહારાજના કહેલા એ શબ્દો એટલી વખત ને આપણે ચિંતન કરીને વિચારીએ ને તો પણ આપણું મન રસ્તે ચડી જાય. જય મહારાજ.